કે મધ્યકાલીન યુગની અંદર સતી થવાના કુરિવાજો હતા, કે જ્યારે પતિ મરી જાય ત્યારે એની પત્નીને ચિતા ઉપર ચડાવી દેવાની. આમ તો ખરી રીતે સતી તો પોતાના અંગમાંથી પતિના વિયોગનો અગ્નિ સળગે અને પોતે બળી જાય એ બરોબર છે, એને કોઈ ના નથી પાડતું, પરંતુ પરાણે ઉપાડીને ફેંકવાની એ તો એક ક્રૂર પ્રથા શરૂ થઈ. અને એને પણ ધર્મનું લાયસન્સ, આ તો ધર્મમાં લખેલું છે, યજ્ઞોની અંદર હિંસા કરવાની, પ્રાણીઓના કાપવાના, પ્રીતિ ભોજનો કરાવવાના મંસના, એ પણ ધર્મમાં. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી લખે છે કે ધોળકાના એક બ્રાહ્મણે પ્રીતિ ભોજન માટે 18 મણ માંસ ઘરમાં ભેગું કરેલું, 18 મણ માંસ બ્રાહ્મણે ધોળકાના. તો આપ વિચાર કરો કે એ સમયની અંદર આ ધર્મના નામે બધું ચાલતું હતું, પછી જે ભુવા ને જાગરિયા ને બધું હતું એ પણ અંધશ્રદ્ધા ધર્મના નામે ચાલતી હતી. તમે આમ નહીં કરો, તમારે આમ થઈ જશે, તમારે આ કરવું પડે ને તે કરવું પડે ને એ બધું ચાલતું. હવે ધર્મના રક્ષકો કહેવાય સાધુઓ, એ પણ ગંજેરી ને ભંગેરી, અને તો લાયસન્સ થી કે આ ભાઈ અમારે તો આવું કરાય જ. હવે રામકીઓ સાથે રમણ કરતા હોય એટલે જ્યારે અધર્મ ધર્મનો પીછોડો પહેરીને ફરતો હોય અને ધર્મ જ્યારે આવો અધર્મ રીતે વર્તતો હોય ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ. આ લાયસન્સ થઈ ગયું, પરવાનો લઈને ફરતા હતા કે આ તો અમારું બરોબર છે. જેમ દારૂ પીઓ આમ તો ગુજરાતમાં પાપ કહેવાય, અરે ગુનો કહેવાય, પણ કોઈ પરમિટ હોલ્ડર હોય તો એને કંઈ ગુનો કહેવાતો નથી. આ પરમિટ હોલ્ડર થઈ ગયેલા બધાએ, આ તો અમારે બધું આવું આમ જ હોય. અને આખા ગુજરાતની અંદર ધમાલ, આ બાજુ ઠેઠ તમે જુઓ કાબુલથી ઠેઠ તિબેટ સુધી આ બધા સંન્યાસીઓના સાધુઓના ટોળે ટોળા જતા, આખા દેશને બરબાદ કરતા, જ્યાં તીર પડે ને એમ પડતા, અને જુવાન છોકરાઓના ઉપાડી જતા, વહુ અને દીકરીઓના શિયાળ એને લૂંટતા, અને બધા મસ્ત પાડા જેવા થઈને ફરતા, એવી પ્રકારના જીપ્સીઓની જમાત હતી આપણી. હવે એવા સમયની અંદર અંધકાર વ્યાપી ગયેલો, અને એ હિન્દુ ધર્મ હિન્દુઓથી જ આ પ્રમાણે આ આક્રમિત થઈ ગયેલો, દુઃખી થઈ ગયેલો, ત્યારે એવા સમયની અંદર આવો એક વિચિત્ર અંધકાર વ્યાપેલો. ત્યારે એ સમયમાં જ્યારે મેં આગળ કહ્યું એ પ્રમાણે કુછ વાત હૈ, એક વાત એવી છે કે એના માટે ભગવાન પ્રગટ થાય છે. તો આપણા બહુ સદભાગ્ય આવા એક વિષમ કાળની અંદર પ્રેમે પ્રગટ્યારે, પ્રેમે પ્રગટ્યારે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું માયા રાત મુમુક્ષુ નીટળી, થયું હરી માળતા, થયું હરી માળતા પૂરણ પરભાત, અધર્મ અંધારું ટાળ્યું. કવિ નાનાલાલ કહે છે કે નૂતન યુગના પ્રભાત સૂર્ય, ભગવાન સ્વામિનારાયણ નૂતન યુગના પ્રભાત સૂર્ય પ્રગટ થયા પોતે ઉત્તર પ્રદેશની અંદર, અને જોયું કે અંધકાર વ્યાપેલો છે, એના માટે એમણે એટલું વિચરણ કર્યું 7 વર્ષનું, 11 વર્ષની ઉંમરે ઘર છોડીને બધી જ જગ્યાએ જોયું. એમણે મંદિરો જોયા, સાધુઓ જોયા, રીત રિવાજો જોયા, બધું જ જોયું. એમણે જોયું કે ઘણી જગ્યાએ અંધકાર છે, મંદિરોની અંદર દેવદાસીઓનો ઉપભોગ કરનારા રાજાઓ અને પૂજારીઓને પણ જોયા. એ સમયની અંદર તમે જુઓ કે આવા બધા ધૂર્ત એવા જે સાધુઓને પણ જોયા, ગંજેરી ભંગેરી પણ જોયા, અને હથિયારો લઈને લોકોને મારતા કૂટતા એવા પણ જોયા, જગન્નાથપુરીમાં બીજામાં સિદ્ધો જોયા, લોકોને ડરાવતા, ભોળી પ્રજા પારેવાની જેમ ફફડતી આ બધાથી, એ બધું પણ એમણે જોયું. એમણે બધા વિચિત્ર રિવાજો પણ જોયા, અને રાજકીય પરિસ્થિતિ જોઈ, સામાજિક પરિસ્થિતિ જોઈ, નૈતિકતાનું પણ બધું જોયું. બધી જ જગ્યાએ કંઈ અંધકાર અંધકાર વ્યાપેલો, અને એમણે વિચાર કર્યો કે મારે એક એવો એક રાહ બતાવવો છે જેને કહેવાય ને જ્યોતિ માર્ગ, કે જેમાંથી બધા વ્યવસ્થિત ચાલ્યા જાય અક્ષરધામ સુધી, અટવાય નહીં. ત્યારે એમણે શું આપ્યું તો વિજ્ઞાને વિલયંગતે પ્રસરતી શૌણ્યામ તમસ્યાંતરે દિંગમૂઢેશુ ભવાગ્ધગેશુ પરિત પીડૈ કશેષે વિધૌ કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીમ શિક્ષામદાદ્યામિ માં સાક્ષાદક્ષર દિવ્યધામ નિલય સ્થામન્વહં ચિંતયે. ભગવાન સ્વામિનારાયણે જોયું કે ચારે બાજુ માણસો કઈ બાજુ જવું ને કઈ બાજુ ન જવું દિશા મૂઢ બની ગયા છે, ત્યારે એવા સમયમાં અંધકારમાંથી પ્રકાશ આપવા માટે એમણે આ 212 જેને લેમ્પ પોસ્ટ દીપક દીપ એવા જે દીપસ્તંભો તૈયાર કર્યા, જેને કહેવાય છે શિક્ષાપત્રીના 212 શ્લોકો. અને આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જનસમૂહને આપી અને કહ્યું કે આના અજવાળે અજવાળે તમે ચાલ્યા જાઓ, આ 212 અમારા દીપસ્તંભ છે, લેમ્પ પોસ્ટ બધા. અને એવી સુંદર શિક્ષાપત્રી શ્રીજી મહારાજે આપી કે જેમાં કોઈ અટવાય નહીં. એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કેવું કેવું ભર્યું છે, તો જેમ કવિ માધવ તીર્થ કહે છે કે વાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી, એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચિંધી, એ છે સર્વે સતસંગીની નવતમ નિધિ. આ શિક્ષાપત્રી ખાલી કોળપ પંડક નહીં સમજતા, એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ આ શિક્ષાપત્રીની અંદર મૂકેલા છે. અને આ શિક્ષાપત્રી ભગવાને કૃપા કરીને આપી, એક ખજાનો નવતમ નિધિ આપી આપણને. અને એની અંદર મહારાજે આ કેવી કેવી સુંદર વસ્તુઓ મૂકી કે ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મેણ અર્થ સંપાદનીય, ધર્મ પ્રમાણે પૈસો પેદા કરો. અને કહે છે કે જેવો તમારી કામના હોય એને જ અનુરૂપ આપણે અર્થ પેદા કરો. પછી તમારો પગાર 500 હોય અને પછી તમારી કામનાઓ 5000ની હોય તો મુશ્કેલી ઊભી થશે. અને એ પ્રમાણે તમે આ અર્થ અને કામને નિયમનામાં રાખતા પેલો જે મોક્ષ છે ને એ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો. એટલે આ મુમુક્ષુતા એમણે આ બધાને સમજાયું. અને આ લોક અને પરલોક બંનેનું હિત થાય એવી આ શિક્ષાપત્રી આપણને આપેલી છે. એટલે એ દૃષ્ટિથી આ શિક્ષાપત્રીની અંદર આ બધી વાતો એમણે બહુ ભરચક રીતે આપણને ભળીને આપેલી છે. અને એમણે આટલું આપણને સમજાયું કે આ શિક્ષાપત્રીમાં અમે આ બધું મૂકીએ છીએ. હવે તમે જુઓ આટલી નાની શિક્ષાપત્રી છે, હવે એ આપણા જીવનની પત્રી છે. આપણે જોઈએ કે એક નાની ક્રોસ પેન લીધી હોય તો કેવી રીતે વાપરવી એનો પણ આપણને મેન્યુઅલ હોય, માર્ગદર્શિકા. તો પછી આપણો આવો મોંઘો મનુષ્ય દેહ, મેં ગયા રવિવારે વાત કરેલી કે 5000 ટ્રિલિયન ડોલરનો કેમ વાપરવું એનું મેન્યુઅલ જોઈએ કે નહીં? તમે ખાલી એક ટીવીને કેમ વાપરવું, અને તો જેમ તેમ બગડી જાય. અમારા દેશમાં અહીંથી પરદેશમાં ગયા હોય, પરદેશથી દેશમાં ગયા હોય અને મોટર ખરીદી હોય તો ગામડામાં મૂકી રાખ્યું હોય ઢાંકીને, અમે કે કેમ વાપરતા નથી કે ભાઈ અમેરિકા જતો રહ્યો છે આ વધારે વાપરશે, મૂક તમે આપણને ક્યાં ફાવે છે? તો જો ફાવે કરવા જાય તો બગડી જાય. તેવી રીતે આપણો આટલો મોટો મોંઘો દેહ, તેને મેન્યુઅલ તો કોઈ હોવું જોઈએ કે નહીં? સમજાય છે ને? કોઈ મેન્યુઅલ તો આ શિક્ષાપત્રી છે, આપણો શાસ્ત્ર મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ.